તારીખ 19/6/1986 શ્રી નિર્ભ્રાંત દર્શનની કેડી ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 35.
આ પ્રકરણની છેલ્લી કેટલીક વાતો છે. ધર્મના ક્ષેત્રમાં સર્વ કરતા ઉત્તમ અધ્યાત્મનો વિષય ગણવામાં આવ્યો છે. અધ્યાત્મનો વિષય ઉત્તમ છે એવું જાણીને એ વિષયમાં પ્રવેશ કરવાનું બને છે, તેમાં પણ યથાર્થ રીતે પણ બને છે અને અયથાર્થ રીતે પણ બને છે. બે પ્રકાર બને છે. જીવ યથાર્થ પ્રકારે અધ્યાત્મના વિષયમાં પ્રવેશ કરે છે એ તો આગળ વધી અને મોક્ષ માર્ગને પ્રાપ્ત થાય છે. સંસાર પરિભ્રમણને છેલીને તેની મુક્તિ થઈ જાય છે. પરંતુ અયથાર્થ પ્રકારે અધ્યાત્મના વિષયને માત્ર ઉચ્ચ કક્ષાનો વિષય જાણીને તેના ખોટા ખ્યાલમાં પ્રવર્તે તો ત્યાં નુકસાન થવાનો પણ સંભવ છે. તેનો અયથાર્થ પ્રકાર એવો છે કે જેને આત્મ સ્વરૂપનો યથાર્થ નિર્ણય નથી અને જેને આત્મ સ્વરૂપનું મૂળ સ્વરૂપનું આ હું છું એવું લક્ષ્ય નથી, એટલે કે માત્ર બહિર્લક્ષી જ્ઞાનથી આત્માનું સ્વરૂપ સમજણમાં લીધું છે એટલે એમાં શાસ્ત્રનું ભણતર જેવો વિષય છે. માત્ર શાસ્ત્રનું ભણતર છે અથવા આત્માના અનેક ભેદ પ્રભેદથી એનું જાણપણું છે. દ્રવગુણ પર્યાયના જે દ્રવ્યાનુયોગના સિદ્ધાંતો છે એ અનુસાર એનું જાણપણું છે. એને સંમત કરવા માટેની યુક્તિ જે જાણ્યું છે એને સંમત કરવા માટેની યુક્તિ જાણ્યું છે એને સંમત કરવા માટે અનેક જાતના તર્ક એ બધાથી એને સંમત કર્યા પછી એવા વિચાર ઉપર આવે કે આત્માનું ચિંતન કરવું, સ્વરૂપ ચિંતનમાં રહેવું, એવા વિચાર ઉપર આવે તો એ સ્વરૂપ ચિંતન છે એ કાર્યકારી થાય કે નહીં. ત્યાં એવો વિચાર રહે કે હું કોઈ સંયોગોની તો ચિંતા કરતો નથી, બીજી ઉપાધિમાં તો હું પ્રવર્તતો નથી, અથવા બહારના અનેક પ્રકારના વ્યવસાયોના વિકલ્પમાં તો હું રોકાયેલો નથી, ધંધાદારી આત્માનું ચિંતન વારંવાર કરું છું તો એવું અધ્યાત્મ ચિંતન મને જરૂર કંઈક લાભનું કારણ થશે, એવા વિચારથી પણ આત્મચિંતન કરવામાં આવે છે. તો પણ તે ચિંતવનનું ફળ સામાન્ય રીતે તો સ્વરૂપ ચિંતવનનું ફળ સ્વરૂપ રસ ઉત્પન્ન કરવા સંબંધિત હોય છે, અથવા યથાર્થ પ્રકારે આત્મ સ્વરૂપનું ચિંતવવામાં આવે તો અવશ્ય દર્શન મોહનો રસ તૂટે. દર્શન મોહને સંબંધ છે ત્યાં સુધી દર્શન મોહ એમાં ગળે. પરંતુ અહીંયા પરલક્ષી વિચારધારાથી, માત્ર વિચારથી નક્કી કર્યું છે કે આત્માને આગમથી આવો જાણ્યો છે અને એનું ચિંતન કર્યા કરવું, તો એ ચિંતનમાંથી એને એક અધ્યાત્મ વિષય સંબંધીનો નવો વ્યામોહ ઉત્પન્ન થવાનું કારણ થાય છે. કેમ કે યથાર્થ નિર્ણય નથી તો એને સ્વરૂપને આગમ અનુસાર જાણતા કંઈક કલ્પના કરી છે. સ્વરૂપ સંબંધી એને જે કંઈ કલ્પના કરી કે આવો હું આત્મા છું, આવો હું આત્મા છું, એને એ વારંવાર ચિંતનમાં રટણમાં લે છે અને એનું રટણ કરતા કરતા એને વ્યામો ઉપજે છે. મંદ પરિસ્થિતિમાં એવી મંદતા, મંદ વ્યામોહની પરિસ્થિતિમાં વ્યામો મંદ છે એ દર્શન મોહનો એક એવો પ્રકાર છે કે જ્યાં દર્શન મોહ ઘટવાને બદલે વધવાની શરૂઆત થાય ત્યારે એનો વ્યામોહ શરૂ થઈ ગયો, અધ્યાત્મનો વ્યામોહ શરૂ થયો. અધ્યાત્મના કહેવાતા વિષય આશ્રિત એ વ્યામોહ શરૂ થયો અને શરૂઆતમાં એને કે બીજાને ખ્યાલ ન આવે, પણ આગળ જતા એ વ્યામો છે અને યથાર્થ આધ્યાત્મિક લાઈન નથી, આધ્યાત્મિક શ્રેણી નથી, એ સ્પષ્ટ થાય છે. એટલા માટે કે જે સ્વરૂપનું એ ચિંતન કરે છે એ સ્વરૂપ તો એવું છે કે જેની અંદર પર્યાય સંબંધિત વિષય નથી, અને પર્યાય સંબંધિત જે વિષય છે એના નિષેધથી કેટલુંક ચિંતન કરવાનું થાય છે. તો ત્યાં પ્રયોજન પર્યાયનું સિદ્ધ થાય એ રીતે પર્યાયનો નિષેધ થાય, પર્યાયનો નિષેધ પણ પર્યાયના પ્રયોજનની સિદ્ધિ અર્થે થાય તો એનો નિષેધ સમ્યક છે. પણ પર્યાયનું પ્રયોજન માર્યું જાય, પર્યાયની શુદ્ધિ થવાને બદલે વ્યામો વધે, એ પ્રકારે જે અયથાર્થ પ્રકારે પર્યાયનો નિષેધ થાય તો ત્યાંથી અધ્યાત્મની શુષ્કતા જન્મે, કાં સ્વચ્છંદ ઉત્પન્ન થાય અને ક્યાં એને ભાષામાં ઉન્મત્તવત્પણું આવે. સામાન્ય માણસને પણ પછી ખ્યાલ આવે કે આ જે આત્માની વાત કરે છે એ ઉન્મત્તની જેમ કરે છે, ખરેખર એને કોઈ અધ્યાત્મ દશા ઉત્પન્ન થઈ છે એવી પરિસ્થિતિ નથી. એ સ્થૂળ પરિણામની અંદર પોતે કદાચ ન સમજી શકે, પણ બીજા સમજી લે છે કે અહીંયા સ્વચ્છંદનો જન્મ થયો છે અથવા તો અહીંયા શુષ્ક આધ્યાત્મિકપણું છે અને અહીંયા બોલવાનું કાંઈ હવે એને ઠેકાણું રહેતું નથી. કાંઈ ને કાંઈ એવી જ્ઞાનની સ્થૂળતાને લઈને ભાષામાં પણ બીજાઓ પકડી શકે એવી ભૂલ પણ ઉત્પન્ન થઈ જાય છે. નિયમથી આવું બને છે, નિશ્ચયાભાસી જેવી સ્થિતિ થાય, શુષ્ક અધ્યાત્મિકપણામાંથી નિશ્ચયાભાસી જેવી સ્થિતિ થાય. એટલે
નિશ્ચય કરી પહેલા ચિંતન તો ચાલે છે, ચિંતન કરવાની પ્રવૃત્તિ.
સ્વરૂપ નિશ્ચય નથી થયો જ્યાં સુધી, ત્યાં સુધી એ વિષયની જિજ્ઞાસાનો વિષય મુખ્ય, જિજ્ઞાસાનો વિષય પરિણામની અંદર જિજ્ઞાસાનો પ્રકાર મુખ્ય ચાલવો જોઈએ. જે વિષયથી પોતે અજાણ હોય એની જિજ્ઞાસા રહેવી ઘટે કે જે વિષયથી પોતે અજાણ હોય એને એમ કહે કે ના હું આવો છું, ભૂલ ક્યાં થાય છે? જ્યાં જિજ્ઞાસાની સ્થિતિ રહેવી જોઈએ ત્યાં એ જિજ્ઞાસા પછીની સ્થિતિમાં આવે છે. જેમ કોઈ જ્ઞાન વગર બાહ્ય ક્રિયાના આચરણમાં આવે છે તો આપણે શું કહીએ છીએ કે ભાઈ બધી ક્રિયામાં ક્રિયાકાંડમાં પડેલા છે, કાંઈ સમજણ તો કરતા નથી, સમજણ પહેલાં કરવી જોઈએ, એના બદલે સમજણ કર્યા વિના ક્રિયાકાંડમાં પડે છે, આ કાંઈ બરાબર નથી, એનાથી કાંઈ લાભ થવાનો નથી, બરાબર છે? તો અહીંયા પણ જેમ એ સ્ટેજ ચૂકીને કામ કરે છે, પગથિયું છોડીને કામ કરે છે, સમજણનું પગથિયું છોડીને ક્રિયાકાંડમાં આવે છે, એમ અહીંયા જિજ્ઞાસાનું પગથિયું છોડીને નિશ્ચય થયો હોય એ ભૂમિકામાં એ એમ કહે કે હું તો આવો આત્મા છું, હું આત્મા શુદ્ધ છું, હું ત્રિકાળી છું, હું ધ્રુવ છું, હું અપરિણામી છું, હું જ્ઞાનમય છું, હું આનંદમય છું, ફલાણું છું, પણ એવો પોતાને તો ભાસતો નથી. તો એ જિજ્ઞાસા છૂટી જાય અને છું 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 એમ કરે તો એમાંથી થાય છે, એક તો જાણે કલ્પિત રીતે છું છું કરે છે, કલ્પિત રીતે કરે છે, એ કલ્પના છે, એ જ સ્વરૂપ સંબંધીનો વિપર્યાસ છે, કલ્પના પોતે જ વિપર્યાસ છે. જેમ કોઈ પણ દુઃખ કલ્પનાનું ફળ છે, એ કલ્પના મૂળ અહીંથી જન્મી છે, કલ્પના એથી શરૂ થઈ ગઈ, એનું ફળ સુખ નહીં આવે, કલ્પનાનું ફળ દુઃખ જ આવવાનું છે. પછી એ શુષ્ક અધ્યાત્મી થાય, સ્વચ્છંદી થાય, ગમે તે પ્રકારે એમાંથી બહાર આવી જાય છે, એ વિષય ની લીધો છે કે સ્વરૂપ ચિંતવન વારંવાર કરવા છતાં પણ તે ચિંતવન તત્સંબંધિત એટલે કે સ્વરૂપ સંબંધિત વ્યામો ઉપજવાનું કારણ બને છે. એ ચિંતવન પોતે જ વ્યામોનું પગલું છે, વ્યામોનું આચરણ છે, અને તે ચિંતવનના મહિમાના ખ્યાલમાં તે આવે છે અથવા રાખે છે, અને એમ થાય છે કે હું બીજું કરતો નથી, સ્વરૂપ ચિંતવન કરું છું, એ ભ્રમણા છે, ચિંતવન સંબંધીની ભ્રમણા છે. ત્યારે શુષ્ક અધ્યાત્મી થઈ જાય છે અથવા સ્વેચ્છાચારી થઈ જાય છે, અને એ શુષ્કતાને વશ અધ્યાત્મનો ઉન્મત દશાવત પ્રલાપ કરે છે. એક સમયની શુદ્ધ પર્યાય છે એ મારામાં નથી એમ કરીને અહીંથી ભેદ જ્ઞાન શરૂ કરો. આ ભેદ જ્ઞાનનો ઉચ્ચ કોટીનો પ્રકાર છે, માટે ભેદ જ્ઞાન અહીંથી શરૂ કરવું કે એક સમયની શુદ્ધ પર્યાય પણ હું નથી, સંગીતની પર્યાય તો હું નથી પણ કેવળ જ્ઞાનની પર્યાય પણ ક્યાંથી વિજ્ઞાન ક્યાંથી શરૂ કરવાનો હતો? જે પર્યાય ઉત્પન્ન નથી થઈ એનાથી જુદો પડવાની વાત ક્યાં છે? એ તો વિકલ્પ કરે છે. પણ એ વિષયના અજાણ જીવોને એમ લાગે કે અરે આ તો બહુ ઊંચા વિજ્ઞાનની વાતો કહે છે, નીચેના વિજ્ઞાનની વાત તો છોડી દીધી, હવે બહુ ઊંચા ઊંચા વિજ્ઞાનનો વિષય શરૂ કરી દીધો છે એવું લાગે છે. એ રીતે વાસ્તવિક વિધિ કે શરૂઆત હોઈ શકતી નથી. શાસ્ત્રમાં એવો વિષય આવે પણ એ વિષય શાસ્ત્રકારે તો યથાર્થપણે લીધો છે, જ્ઞાનીઓના વચનો એ આવે તો એમણે એ યથાર્થ પ્રકારે લીધો છે. એની યથાર્થતા એ છે કે પોતે શુદ્ધ પર્યાયરૂપ પરિણિમા છે અને પર્યાયનો આશ્રય કરતા નથી એમ વાત કરે છે. પરંતુ શુદ્ધ પર્યાયનું પરિણમન થયું નથી તો એનો આશ્રય છોડવાનો પ્રશ્ન રહેતો નથી એમ વાત છે. એ રીતે ઉન્મત દશાવત પ્રલાપ કરે છે. પરલક્ષી ધારણાવાળા જીવને આ રીતે આત્મચિંતવન પણ અવગુણનું કારણ બને છે. ગુણ થવાને બદલે દર્શનમાં વૃદ્ધિનું કારણ બને છે. અને આવા પ્રકારમાં આવ્યા પછી એ પ્રકારથી છૂટવું, એ પ્રકારથી મુક્ત થઈને યથાર્થ સ્થિતિમાં આવવું એ જીવને દુષ્કર થઈ પડે છે, એ અઘરું પડે છે, ઉલટાનું એ ફસાય છે એવી રીતે કે ત્યાંથી નીકળવું એને અઘરું પડે છે. તેથી તે વિષયમાં બહુ ઊંડાણથી વિચારણા કરવા યોગ્ય છે. દ્રવ્યાનુયોગના શાસ્ત્રમાં દ્રવ્યાનુયોગના સિદ્ધાંતો અને અધ્યાત્મ વિષય વિશેષપણે આવે છે. દ્રવ્યાનુયોગના શાસ્ત્રમાં દ્રવ્યાનુયોગના સિદ્ધાંતો તો હોય, કેમ કે એ અનુયોગ જ દ્રવ્યાનુયોગ છે, પણ ચારેય અનુયોગમાં અધ્યાત્મનો વિષય વિશેષ કરીને દ્રવ્યાનુયોગમાં છે. એ દ્રવ્યાનુયોગમાં પ્રવેશ કરવાવાળા જીવો કેટલાક દ્રવ્યાનુયોગના સિદ્ધાંતને સમજીને ક્ષયોપશમમાં ગ્રહણ કરીને બુદ્ધિગમ્ય કરીને એ સિદ્ધાંતમાં એટલા વળગેલા રહે છે કે અધ્યાત્મ સ્વરૂપ ચિંતવનની અંદર એ વિષયને ગૌણ કરીને કોઈ અધ્યાત્મના વિષયમાં આવવાનું થાય તો એમાં એ પકડને વસાવી શકતા નથી, અરુચિ થાય છે, અથવા એની નિષેધ આવે છે કે આમ કરતા તો સિદ્ધાંત તૂટી જાય છે, દ્રવ્યાનુયોગનો સિદ્ધાંત તૂટી જાય છે. રાગ જીવનો છે, દ્રવ્યાનુયોગના સિદ્ધાંત પ્રમાણે જીવની પર્યાય હોવાથી, અને ત્યાં દ્રવ્યાનુયોગમાં એમ કહે કે વ્યાપક ભાવે જીવ પોતાની શુદ્ધ કે અશુદ્ધ પર્યાયમાં પરિણમે છે, પદાર્થ પોતાની શુદ્ધ કે અશુદ્ધ વિકારી કે અવિકારી પર્યાયમાં પદાર્થ પોતે જ વ્યાપીને પરિણમે છે, ત્યાં અધ્યાત્મ એમ કહે કે રાગ છે ભૂતગળનો છે, જીવ નથી. તો એને જો માત્ર સિદ્ધાંતની જ પકડ હોય અને અધ્યાત્મ વિષયમાં એનો પ્રવેશ ન થતો હોય, એ ક્ષોપશમની રૂચિવશ, સિદ્ધાંત જ્ઞાનના ક્ષોપશમની રૂચિવશ પોતાનો અધ્યાત્મમાં રુચિ ઉત્પન્ન ન થતી હોય અને એમાં એનો પ્રવેશ ન થતો હોય તો એને અરુચિ થાય કે આવી વાત નહીં કરવી જોઈએ, આમાં તો સિદ્ધાંત તૂટી જાય છે. એટલે એ સિદ્ધાંત જ્ઞાનના જાણપણામાં અધ્યાત્મના વિષયથી દૂર થઈ જાય છે. કોઈ જીવો આગમના સિદ્ધાંતિક દ્રવ્યાનુયોગના સિદ્ધાંતને યથાર્થ પ્રકારે સમજ્યા વિના અધ્યાત્મના વિષયમાં એમને એમ અયથાર્થ પ્રકારે જોર ખોટે ખોટું કરે છે. એ હું સૂત્રીકાળી છું, પર્યાય ફર્યાયની વાત આપણી પાસે કરવી, એ બધી પર્યાયનો વિષય પર્યાય માર્યો, કાંઈ સંકેત બંકેત બધું પર્યાય છે, કાંઈ જરૂર નથી. એક ત્રિકાળી છે એને વળગી રહ્યો, પણ વળગી છે નથી રહેશો, પર્યાય છે કે વગર પર્યાય છે, વળગી રહેવાની વાત તો સંકેત છે, સંકેતમાં નિષેધ કરીને વળી વળગી રહેવાનું ક્યાંથી આવ્યું? એટલે ત્યાં એનો જે નિષેધ છે એ યથાર્થ હોતો નથી. શુદ્ધતાનો નિષેધ શુદ્ધતા પ્રગટીને થવો જોઈએ, એના બદલે પ્રગટ્યા વિના એ કરે છે ત્યારે એને ગોથું ખાય છે અધ્યાત્મના વિષયમાં વ્યામો પામીને. કોઈ એમ કે પણ સમ્યક સન્મુખ વાળાને તો આવે છે શુદ્ધતાનો પક્ષ, શુદ્ધ દ્રવ્યનો પક્ષ આવે છે, એને નિશ્ચયનો પક્ષ કહીએ છીએ, તો એને તો ભાવ ભાયસો છે, એટલે બરાબર એને સ્વરૂપનું લક્ષ્ય યથાર્થ થયું છે અને સ્વરૂપનો નિર્ણય યથાર્થ થયો છે, અને તેથી એને સિદ્ધાંત જ્ઞાનનું અને અધ્યાત્મ વિષયનું સંતુલન રહે છે એવું અનેકાંતિક એનું વલણ હોય છે પરિણમનની અંદર, કે જેની અંદર એને અધ્યાત્મનો ઝોક બરાબર હોય છે, અધ્યાત્મનો ઝુકાવ બરાબર આવે છે, અને છતાં સિદ્ધાંત જ્ઞાનને એનું જ્ઞાન છે એ સિદ્ધાંત જ્ઞાનને તોડીને કે સિદ્ધાંત જ્ઞાનનું સંતુલન ગુમાવીને જાય છે એવું નથી બનતું. એવું જે અનેકાંતિક વલણ છે એ જરા સૂક્ષ્મ હોવાથી એ સૂક્ષ્મ માર્ગ ઉપર જીવ નથી રહેતા, એટલે કોઈ આ બાજુ જાય છે ને કોઈ આ બાજુ જાય છે, ગમે એકાંત પકડી લે છે, કાં અધ્યાત્મનો એકાંત કરે છે, કાં આગમનો એકાંત કરે છે. એ આગમને પણ નથી જાણતા અને અધ્યાત્મને પણ નથી જાણતા, એટલે એ વિષયની અંદર પોતાના ચાલતા પરિણામમાં બહુ ઊંડી વિચારણા કરવા યોગ્ય છે. અને કોઈ પણ વિષયમાં જે વજન જાય એ વજનની અયથાર્થતા નથી એ બરાબર એને ખ્યાલમાં હોવી જોઈએ. એ જ્ઞાનની ક્રિયા, બાહ્ય ત્યાગની ક્રિયા અને અધ્યાત્મની ક્રિયા, એ ત્રણ ક્રિયામાં ભૂલ થાય છે. એટલે અહીંયા કોઈને પ્રશ્ન થવા યોગ્ય છે કે જ્ઞાનના માર્ગે ચડતા પણ આટલી આટલી ભૂલો થતી હોય, ત્યાગના માર્ગે ચડતા આવા આવા પ્રકારની ભૂલો થતી હોય, અધ્યાત્મના વિષયમાં આગળ વધતા આવી અનેક પ્રકારની સૂક્ષ્મ ભૂલો થતી હોય, તો બહુ મુશ્કેલી વાળો વિષય છે. આમાં કોઈ સહેલો રસ્તો ખરો? તો કે છે સહેલો રસ્તો. આ વિષયના જે જાણકારને અનુભવી છે એનો સમાગમ છે એ સહેલામાં સહેલો વિષય છે. કેમ કે ભૂલ તો એવી ચીજ છે કે જે પોતાથી ન પકડાય એનું નામ ભૂલ. કોઈ જાણી બુજીને ભૂલ કરે એ આમાં તો વિષય નથી, કેમ કે પોતે તો ધર્મના ક્ષેત્રમાં આત્મહિત કરવા આવ્યો છે કે મારું કંઈક હિત થાય, કલ્યાણ થાય, એટલે હું આવું છું આ બાજુ. પછી ભલે જ્ઞાનની ક્રિયા પકડે કે આચરણની ક્રિયા પકડે કે અધ્યાત્મનો વિષય પકડે, તો એને દેખીતી રીતે ભૂલ કરવા ખાતર ભૂલ નથી કરવી, પણ પોતાથી પકડાતી નથી એવી પરિસ્થિતિમાં જ એની ભૂલ થાય છે. અને એટલા માટે એને જો સત્સમાગમ હોય તો બહુ સહેલાઈથી બચી જઈ શકે, અને નહીંતર બચવાનો બહુ મુશ્કેલીવાળી પરિસ્થિતિ હોય છે. વળી હવે અહીંથી પ્રકરણ બદલાય છે થોડું. હા, તો દર્શનનું પોતાને વધારે દ્રઢ થાય, કેમ કે એને શુષ્ક જ્ઞાનીને અનુમોદન આપ્યું કે તમારું પણ બરાબર છે, અમે સાંભળવા બરાબર આવશું, તમે અમને સમજાવો અને અમે તમને સમજાવો એવી પ્રવૃત્તિની અંદર પ્રોત્સાહન આપીએ, તો એને તો ત્યાંથી છૂટવાનો વારો નહીં. અને જે એનાથી કોણ સમજે, કે જે એનાથી ઓછી સમજણ વાળો હોય એને એની પાસે સમજવા જાય ને, એટલે આપોઆપ એનું સ્તર તો એનાથી નીચું થયું. પેલાનું હિત નથી થવાનું તો આનું હિત થવાનું તો પ્રશ્ન જ નથી. તત્વજ્ઞાનનો ઉપદેશ અથવા તત્વજ્ઞાન સંબંધિત વાંચન પ્રવચન કરે છે એ સંબંધે થોડો વિષય લીધો છે. વળી કોઈ કોઈ મુમુક્ષુને મુમુક્ષુની ભૂમિકામાં આત્મજ્ઞાન થયા પહેલા પૂર્વકર્મના ઉદય યોગે, એ પૂર્વકર્મનો ઉદય છે તે જીવનો, એમાં અક્કલ હોશિયારી છે એ કાંઈ વિચારવા યોગ્ય નથી. સૂક્ષ્મ હોય તો પણ એવું સ્થાન ન હોય કે જેથી એને તત્વજ્ઞાનનો વાંચન કે ઉપદેશ દેવાનો પ્રસંગ હોય. ભાષાનો યોગ હોય તો પણ તે પ્રકારનો પૂર્વકર્મનો ઉદય ન હોય તો પણ એવી પરિસ્થિતિ બહારમાં ઉત્પન્ન થતી નથી. બહારની પરિસ્થિતિ તો પૂર્વકર્મના ઉદય યોગે જ હોય છે, ચાહે જ્ઞાનીને કે ચાહે અજ્ઞાનીને, બંનેને બહારની પરિસ્થિતિ તો પૂર્વકર્મના ઉદયના યોગે જ હોય છે. અહીંયા પૂર્વકર્મના ઉદય યોગે કોઈ મુમુક્ષુને એવી પણ ભૂમિકા હોય છે કે જેને આત્મજ્ઞાન થયા પહેલા તત્વજ્ઞાનનો ઉપદેશ કરવાનો પ્રસંગ પણ હોય છે. આવો પ્રસંગ જેને હોય તેને એટલા પૂરતી મર્યાદિત વાત છે, શ્રોતા સંબંધી વાત નથી, આ વિષય વક્તા પૂરતો મર્યાદિત છે. આવા પ્રસંગે તે સ્થાનની જવાબદારી સમજીને ગંભીરતાપૂર્વક અત્યંત જાગ્રત રહીને પ્રવર્તવામાં ન આવે તો સંસાર પરિભ્રમણના મુખ્ય કારણોમાંના આ એક કારણને તે જીવ સેવે છે તેવું બને છે. શું કહે છે? સંસાર પરિભ્રમણનું કારણ તો દર્શનમોહ છે. જેમ સમ્યક દર્શન એટલે દર્શનમોહનો નાશ એ સંસાર પરિભ્રમણના નાશનું કારણ છે, જન્મ મરણના છેદનું કારણ છે, તો જન્મ મરણ ને ભવભ્રમણનું કારણ કોણ? કે દર્શનમોહ. એ દર્શનમોહ વધવાના, દર્શનમોહ પ્રાપ્ત થવાના, દર્શનમોહ દ્રઢ થવાના, તીવ્ર થવાના અનેક કારણો છે, એમાંનું આ એક મુખ્ય કારણ છે. એ અનેક ગૌણ કારણ છે, અનેક મુખ્ય કારણ છે, એમાંનું આ એક મુખ્ય કારણ છે કે જો જીવ આવા સ્થાનમાં એ વિષયની ગંભીરતાને ન સમજે, એ વિષયની જવાબદારીને ન સમજે અને અંદરમાં પોતાના હિત અહિતના વિષયમાં અત્યંત જાગ્રત ન હોય, અત્યંત જાગ્રત રહેવું છે, તો તે સંસાર પરિભ્રમણના અનેક મુખ્ય કારણોમાંના એક મુખ્ય કારણને જ સેવે છે, બીજું કંઈ કરતો. બહુ મોટી જવાબદારીનો વિષય આવી ગયો. ભલે બહારમાં ઉદયવશ એ સ્થાન શ્રોતાઓ કરતા વક્તાઓનું સ્થાન ઉચ્ચ છે, પણ એની જેમ સ્થાન ઊંચું તેમ જવાબદારી વિશેષ. બહારમાં પણ એમ જ છે ને, હાયર ધી પોસ્ટ હાયર ધી રિસ્પોન્સિબિલિટી. જેટલી ઊંચી પદવી આપવામાં આવે એટલી જવાબદારી એની વધારે હોય. બહારમાં બધે એમ જ છે, વ્યવહારની અંદર પ્રેક્ટિકલી એમ જ છે કે જેટલી ઊંચી પદવી એટલી જ જવાબદારી વધારે. બાળકની ઘરમાં જવાબદારી હોય એના કરતા ઘરના મુખ્ય માણસની જવાબદારી વધારે છે. એનો નિર્ણય એવો છે કે લાભ નુકસાન મોટું કરે. એટલે અહીંયા પણ પોતાના આત્મહિતની જવાબદારી સમજીને અને આ સ્થાનની ઉચ્ચતાની અને ગંભીરતાનો ખ્યાલ રાખીને અંદરમાં ઘણી જાગૃતિ રાખીને પ્રવર્તવામાં ન આવે એટલે પોતે કેટલું સમજો છે, પોતે કેટલું નથી સમજો, આ વિશે એને સ્પષ્ટ હોવું જોઈએ. બહુ ભાગ તો મૂળ વિષયથી અજાણ હોય, મૂળ વિષયથી જ્યારે અજાણ હોય ત્યારે જે વિષયમાં જીવ અજાણ હોય તે વિષયમાં તે નિશંક કેવી રીતે હોય? એમાં નિશંકતા તો આવે નહીં. એટલે એ વિષય લીધો છે કે કારણ કે આત્માનુભવના અભાવમાં જીવ નિજ સ્વરૂપના જ્ઞાનના વિષયમાં નિશંક હોતો નથી. પોતાનું સ્વરૂપ કેવું છે, મૂળ સ્વરૂપ કેવું છે એ વિષયમાં જ નિશંક હોતો નથી. નિશંક પોતે ન હોય તો એ વિષયને એ કેટલા જોરથી દર્શાવી શકે? જે વિષયમાં પોતે શંકિત હોય તેનો ઉપદેશ એ કેવી રીતે ઠોસપણે જોરથી કરી શકે? કે એમાં એ વિષયનો એને રસ પણ ન હોય ને એ વિષયનું જોર પણ એની પાસે હોય નહીં. જે જ્ઞાનીઓએ આચાર્યોએ શાસ્ત્રો લખ્યા છે, પ્રવચનો કર્યા છે, એ તો એને સ્વભાવના જોરમાં આવીને કરેલા છે. શાસ્ત્રવચનો કહો, સત્પુરુષોના વચનો કહો, એ સ્વભાવના જોરમાં નીકળેલા વચનો છે. કેમ કે જેને સ્વભાવ અનુભવાયો એ સ્વભાવના સ્વભાવ સંબંધિત સ્વભાવ અંગેના સ્વભાવ આશ્રયના પુરુષાર્થી અનુભવ થયો અને પછી એના જોરમાં એની દશા ટકેલી છે, એના જોરમાં એની દશા પ્રવર્તે છે, એ જોરમાં ને જોરમાં એ વાત કરે છે, પણ એમાં સ્વભાવનું જોર વ્યક્ત થાય છે. સ્વભાવનું જોર વ્યક્ત થાય છે એટલે બીજી ભાષાએ કહીએ તો એમાં વિતરાગતાનું જોર છે. સ્વભાવ તો વિતરાગ સ્વરૂપ છે, રાગરહિત છે, એમાં નિર્દોષતાનું જોર છે, વિતરાગતાનું જોર છે એની અંદર. અને એ જે સ્વભાવ સંબંધિત બળ છે એનો એવું ન હોય ત્યારે જીવને રાગનું જોર હોય છે, કષાયનું જોર હોય છે. પેલા અકષાય પરિણામનું જોર છે, અજ્ઞાની નો વિષય સ્થૂળ આવતો હોય એટલે એને સમજી શકતા હોય, કેમ કે એની કક્ષા એવી સ્થૂળ સમજવાની હોય, એવા સ્તરમાં હોય શ્રોતાઓનો વર્ગ, તો એને એમ લાગે કે જ્ઞાની કરતા તો આમનું વાંચન વધારે, આના કરતા આનું વાંચન વધારે સારું છે ને આપણને સમજાય છે. ભાઈ એને કષાયના જોરમાં વચનો નીકળે છે, આને સ્વભાવના જોરમાં વચનો નીકળે છે, એનું શું એ વિષય એની પરખ ન હોય ત્યારે જીવ જ્ઞાનીનો અનાદર કરી બેસે છે અને ઉલટાનો અજ્ઞાનીનો આદર કરે છે, ઉલટું થાય છે એનાથી કાંઈ એવું પણ બને છે. એટલે એવા વક્તા સ્વરૂપના જ્ઞાનના વિષયમાં નિશંક હોતા નથી, અર્થાત જે જ્ઞાન માટે પોતે શંકિત છે તે જ્ઞાનનો ઉપદેશ કરવાનો પ્રસંગ તેને બને છે. હવે પ્રશ્ન એ છે આની અંદર કે પોતે સ્વરૂપ સંબંધિતા સ્વરૂપના થી અજાણ છે, પોતાના જ વિષયના જ્ઞાનથી અજાણ છે અને સ્વરૂપ પ્રાપ્તિની વિધિના વિષયથી પણ અજાણ છે, એ પ્રશ્ન તો આવવાનો છે. પ્રશ્ન આવે તો શું એમ કહે કે મને ખબર નથી, તો એને શું કરવું જોઈએ? જો બચવું હોય તો એને એમ કરવું જોઈએ કે શાસ્ત્રકાર અહીંયા આમ કહે છે, શાસ્ત્ર વિના તો વાંચવું નહીં, વાંચન આપવું નહીં, શાસ્ત્રનો આધાર વગર તો વાંચન આપવું. જ્ઞાનીઓ એ મર્યાદા રાખે છે, એમને ભાષણબાજી કરે નહીં. પછી શાસ્ત્રની અંદર પોતાનો મતિ ચાલે ત્યાં સુધી એમ કહે કે અહીંયા આ શાસ્ત્રકાર આમ કહેતા હોય એવું મને ભાષે છે. જ્યાં સુધી મારી યોગ્યતા છે ત્યાં સુધી શાસ્ત્રકાર આમ કહે છે એવું ભાષે છે, બાકી તો વિષય જે અનુભવનો છે એ તો અનુભવ સહિત પણ હોય એને જ એ વિષયનો યથાર્થ ખ્યાલ આવે છે, બાકી અહીંયા આટલું ભાષે છે આટલું લાગે છે એમ પોતાની મર્યાદા રાખે. ખુદ ગુરુદેવ જેવા ગુરુદેવ કેટલો ઉઘાડ ને કેટલો પોતાનું ચિંતન, એક વાર તો સમીસાર વાંચતા વાંચતા એમ કહે છે કે આ છઠ્ઠા સાતમા ગુણસ્થાને રહીને એ ગુણસ્થાનના આત્મસ્થિરતાના એ સ્થિતિની આત્મસ્થિરતા, મુનિદશા યોગ્ય જે આત્મસ્થિરતા, એ સ્થિરતામાં જે સ્વાનુભવ આવે છે એ સ્વાનુભવમાં બોલી બોલીને લખ્યું છે. આ સમયસાર આદિ શાસ્ત્રો આચાર્ય રચિત એટલી ગંભીર શાસ્ત્રોની શૈલી છે કે આપણે તો આપણી શક્તિ હોય એટલી વાત કરીએ છીએ, આમાંથી કાઢીએ છીએ, બાકી અંદર જે ભર્યું છે એ તો આપણી શક્તિથી પણ ઘણું વધારે ભર્યું છે એ વાત નક્કી છે. એમ પોતાની અલ્પતા ભાસે છે આચાર્યોના કથનો જોઈને, પોતાની અલ્પતા ભાસે. મિત્ર, જ્ઞાનનો ઉઘાડ તો ઘણો છે, છતાં પોતાની અલ્પતા છે સ્પષ્ટ કહે છે. આમાં ઘણું ભર્યું છે, આપણી શક્તિ છે એટલી વાત કરીએ છીએ. અહીંયા તો અજ્ઞાની તો નિશંક હોતો નથી, તેથી અજ્ઞાનને લીધે અન્યથા ઉપદેશ થવાનું સંભવે છે. પછી પોતાની અજ્ઞાનતા છે એ પ્રસિદ્ધ નહીં કરવા માટે અન્યથા ઉપદેશ દેવાનું સંભવે છે, અથવા પ્રશ્ન કાંઈ હોય ને ઉત્તર કાંઈ આપે, અથવા ગમે તેવો સાચો ખોટો અન્યથા પણ વિપરીત પણ ગમે તે ઉત્તર આપી દે. સાંભળવા વાળાને તો ખ્યાલ હોતો નથી કે આમાં સાચું શું, પણ એ રીતે પ્રવૃત્તિ કરવા જતાં પોતાને પણ દર્શનનો તીવ્ર થાય છે અને સાંભળવા વાળાને તો લાભ થવાનો પ્રશ્ન રહેતો જ નથી, કેમ કે એને સંમત કરે છે. જે કહ્યું તે બરાબર, જે કહ્યું તે બરાબર, એને તો કાંઈ બીજી ખબર નથી પડતી. એવી પરિસ્થિતિમાં કદાચિત સત્ય સામે આવે ત્યારે પણ પોતાથી ઉપદિષ્ટ વિષય અને પ્રતિપાદનની રક્ષા કરવાનો તે પ્રયત્ન કરે છે, તે મહા અનર્થકારક સ્થિતિ છે. કોઈ વાર શું બને છે કે શાસ્ત્રથી જાણ્યું હોય કે આમ જ છે, આ વાત આમ જ છે અને દ્રઢ કરી લીધી હોય, કોઈ વાર એવું બને કે એ વિષયના અનુભવી હોય પણ એ પ્રસિદ્ધ ન હોય અને એમ કહે કે આમ નહીં પણ આમ હોવું જોઈએ, તો એ સાચું સત્ય સામે આવે ત્યારે પણ એને સંમત નથી કરી શકતા. મેં આમ નક્કી કર્યું છે, મેં આમ જાણ્યું છે, મેં આમ માન્યું છે, આ દ્રઢ કર્યું છે, એટલે હું તો આમ જ કહું. એટલે જે પોતે ઉપદેશેલું હોય અથવા જે રીતે પોતે પ્રતિપાદન કર્યું હોય એ બરાબર છે એને સાબિત કરવા માટે, અને એની સાબિત કરવા એ બરાબર છે એની પકડમાંથી એ છૂટી ન શકે. બીજી રીતે કહીએ તો કે એણે જે પ્રતિપાદન કર્યું છે એ અસત્ય છે અને એની સામે સત્ય આવે તો એને એમ થાય છે કે મેં આમ કહ્યું છે એ હવે હું એમ કહીશ કે નહીં તમારું સાચું અને મારું ખોટું. મારે પ્રેસ્ટીજનો સવાલ ઉભો થશે. હું તો ખોટે ખોટું કહું છું, બધાને એમ ખ્યાલ આવી જશે કે હું તો ખોટે ખોટું કહું છું, મારી વાત ખોટી ઠરી. તો એ રીતે ઉપદેશ દેનારને અથવા વાંચન કરનાર જે પ્રતિપાદન કરે એને એ પ્રતિપાદિત વિષય એનો પ્રેસ્ટીજ પોઈન્ટ પણ થઈ જાય છે કોઈ વાર, અને એ સ્થિતિ બહુ અનર્થકારક સ્થિતિ છે. એમાંથી મહા અનર્થ ઉપજે છે એમ કેમ અહીંયા લીધું? અનર્થ થાય છે એમ નહીં પણ મહા અનર્થ ઉપજે છે. કેમ કે પછી એને પ્રેસ્ટીજ ખાતર એટલું બધું વળગી રહેવું પડે છે, એટલું બધું વળગી રહેવું પડે છે કે પોતાના વિષયને સિદ્ધ કરવા માટેના ન્યાયો ક્યાં આવે છે, એવા શાસ્ત્રો ક્યાં છે, એવા પ્રકરણ ક્યાં છે, એવો આધાર શાસ્ત્ર કયા કયા શાસ્ત્રોમાં છે એ શોધે છે. પછી આત્મહિતાર્થે એ શાસ્ત્ર ન વાંચે પણ પોતાનો પ્રતિપાદિત વિષય બરાબર છે એ નક્કી કરાવવા માટે ને નક્કી રાખવા માટે એ શાસ્ત્ર વાંચે. એટલે આખો શાસ્ત્ર વાંચવાનો જે આશય છે એ આશય આખો બદલાઈ જાય છે. અને આખું જેને કહીએ કે પાયાનો ફેરફાર ઊંધો થાય છે, પાયામાંથી બધું ઊંધું થવા માંડે છે, પછી બધું ચણતર ઊંધું ચાલે છે. આવી પણ પરિસ્થિતિ થાય છે કે કદાચિત સત્ય સામે આવે ત્યારે પણ પોતાથી ઉપદિષ્ટ વિષય અને પ્રતિપાદનની રક્ષા કરવાનો તે પ્રયત્ન કરે છે તે મહા અનર્થકારક સ્થિતિ છે. ત્યાં સુધી કહે ગુરુદેવને અને વર્ણિજીને મધુવનમાં ચર્ચા થઈ તો ત્યાં સુધી એ બોલી ગયા કે રાગ છે એ નિરપેક્ષ છે, એમ કોઈ અંગધારી કે તો હું ન માનું. શું કહ્યું એમણે? અંગધારી તો ગણધર છે, બાર અંગના ધારણ કરનારા ગણધર દેવો છે. રાગ તો સાપેક્ષ છે, કર્મના ઉદયથી રાગ થાય છે. નિરપેક્ષ રાગ જીવ કરે છે એમ કહો, અરે અંગધારી કોઈ કહેતો હું ન માનું. આ ક્યાંથી આવ્યું? કે દ્રઢ બહુ કરી નાખ્યો હવે, કોઈ અંગધારી કહેતો પણ હું હવે માનવા તૈયાર થઈશ નહીં. આવું બને છે કે તીર્થંકરના સમુશ્રણમાં પણ જીવ જાય છે પણ પોતાનો પૂર્વગ્રહ અને મિથ્યાગ્રહ છોડી શકતો નથી, ત્યારે તે જીવ એનો નિષેધ કરે છે કે નહીં, ગમે તે કે નહીં, કોઈ ગમે તે કે મેં નક્કી કર્યું છે એમાં કાંઈ હવે ફેર થાય એવું નથી. એવું બોલતા સાંભળેલા છે કે ભાઈ અમે હવે જે નિર્ણય કર્યો છે ને એ તો એવો છે ને કે ઉપરથી સિદ્ધ ભગવાન ઉતરે તો ફરે એવું નથી. શું એને ખબર નથી કે કોઈ હરખાઈનો તર્ક આપશે ને ત્યાં તારી વિકેટ તો પડી જાય એવું છે. પણ એમને એમ અહંપણું જયારે વધી જાય છે, કોણ નિષેધ કરે છે એને ખબર નથી. અથવા એ ખોટું જોર છે, કસાયનું જોર છે, એમાં જ્ઞાનનું જોર નથી. જ્ઞાન તો જ્ઞાનનું બળ તો સ્વરૂપ પ્રત્યે વળે છે. જ્ઞાનનું બળ સ્વરૂપ પ્રત્યે વળે છે અને જ્ઞાનનું બળ તો બહારના જાણપણાના ઉઘાડ બાજુ પણ વળતું નથી. આનંદ ગુંજીનું પદ સાંભળ્યું છે ને, ક્યાં માગો ગુણહીના અબધો ક્યાં માગો ગુણહીના, સાંભળ્યું છે કે? એમાં એક આવે છે, પંક્તિ આવે છે કે જ્ઞાનને જાણું વિજ્ઞાનને જાણો. માં હું ક્યાં, મારા મને શું જ્ઞાન છે? જ્ઞાન વિજ્ઞાન તો કેવળ જ્ઞાનીને હોય છે. જ્ઞાનને જાણું વિજ્ઞાનને જાણું, ના જાણું ભજ નામા, મને તો તમારું નામ લેતા આવડતું નથી. આનંદ ઘન પ્રભુ કે દ્વારા રટણ કરું ગુણધામા બધું ક્યાં માગું ગુણહીના, હું તો ગુણહીન છું. ગુણ પ્રાપ્ત થાય છે એમ જોવે છે કે આ તો જઘન્ય સ્થિતિ, એ તો હીન ગુણ ગણાય. હું તો ગુણહીન છું, હું શું માગ, મારો માગણી કરવાનો દાવો કરવાનો અધિકાર શું છે? ત્યાંથી તો ના, એટલી તો એને પર્યાય વિષયક નમ્રતા હોય છે. બહુ સારું પદ છે, ઘણા બોલ લીધા છે. વાદ ન જાણું વિવાદ ન જાણું તર્ક ન જાણું, એ બધું ઘણી વાતો લીધી છે. કવિત્વ ન જાણું છંદ ન જાણું, એ બધી ઘણા આમ જે ઉઘાડના અનેક પ્રકાર છે ને એ બધા લીધા. હું આવું કાંઈ જાણતો નથી. પછી છેલ્લે છેલ્લે કહે છે હું તો જ્ઞાને જાણતો નથી ને વિજ્ઞાને જાણતો નથી, કાંઈ જાણતો. એટલે એવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે, તે મહા અનર્થકારક સ્થિતિ છે. કારણ કે ઉપદેશ દેનારો જીવ અપરિણામી રહીને ઉપદેશ કરે છે. અહીંયા શું વિશેષ જરા ગુઢાર્થ છે કે જે જ્ઞાની છે એ તો પરિણમીને ઉપદેશ કરે છે. હવે જ્ઞાન થયા પહેલા જો ઉપદેશ કરે છે તો એને પરિણામી પરિણમન નથી, તો એને પરિણમન થવાનો પ્રયાસ થઈને ઉપદેશ કરે છે તો એની સ્થિતિ બરાબર છે. પરિણમનનું એનું નિદાન છે, પરિણમનની એની ભાવના છે ને એ ભાવનામાં આવીને એ કહે છે તો બરાબર છે. કાં તો એને પરિણમન હોવું જરૂરી છે અને કા તો એ પરિણમનની શ્રેણીમાં આવે કે ક્રમશઃ એ પરિણમનમાં આવી જાય, એવી કોઈ યથાર્થ લાઈનમાં આવે તો એને તત્વજ્ઞાન સંબંધિત વાંચન પ્રવચન ઉપદેશનો પ્રસંગ હોય તો એને દોષ થવાનો સંભવ નથી. અને નહીંતર અપરિણામી રહીને ઉપદેશ કરનારો જીવ ઉપદેશ કરતા મહાઅનર્થને કરે છે. મહાઅનર્થને કરે છે એટલે તીવ્ર દર્શનભાવને બાંધે છે. અને ભવભ્રમણ છેદવાનો જે સત્શાસ્ત્રો અને સત્સમાગમ, સમાગમ એટલે સત્પુરુષનો સમાગમ અથવા સમવિચાર, સમવિચાર એટલે સરખું ધ્યેયવાળા કે ભાઈ તમારે પણ આત્માનું હિત કરવું છે ને મારે પણ મારા આત્માનું હિત કરવું છે, આપણે બંને આત્મહિત કરવા માટે અહીંયા આવ્યા છીએ, એ સત્સમાગમ છે. તો ત્યાં તો સત્સમાગમ એવી ચીજ છે કે જેની અંદર તો પૂર્વગ્રહ હોય તો પણ છૂટી જાય, કેમ કે જેને એકાંતે આત્મહિત કરવાની ભાવના અને ધ્યેય છે એને તો કોઈ પૂર્વગ્રહની પકડ રાખવાનું શું કારણ છે? એ તો મધ્યસ્થ વિચારસરણીવાળો જીવ છે કે જે હિતરૂપ હોય તે મારે અંગીકાર કરવો ને અહિતરૂપ હોય તે મારે અંગીકાર ન કરવો. પકડાઈ ગયું હોય તો છોડી દેવું કેમ કે અહિતરૂપ છે, એટલી એની અભિપ્રાયથી જ પૂર્વ તૈયારી હોય છે. તો સત્સમાગમ તો એવી ચીજ છે કે જ્યાં પૂર્વગ્રહ છૂટી જાય છે એ જ સત્સમાગમમાં પૂર્વગ્રહ દ્રઢ કરી જાય છે કે નહીં હું કહું બરાબર, મેં આમ નક્કી કર્યું છે. એવા જીવને પૂર્વગ્રહ છૂટવાનો પછી કોઈ પ્રસંગ રહેતો નથી, કેમ કે પૂર્વગ્રહ છૂટવાનો જે ઉદય પ્રસંગ છે ત્યાં જ એને પૂર્વગ્રહ નહીં છૂટવાનો મજબૂત કારણ ઊભું કર્યું છે. એ જીવનો કદી પૂર્વગ્રહ અથવા મિથ્યાગ્રહ છૂટતો નથી અને એ જીવને દર્શનનો મળતો નથી, તીવ્ર થાય છે. એટલે એ અનર્થકારક સ્થિતિમાં આ કારણ છે કે એ અપરિણામી રહીને ઉપદેશ કરે છે, તેમાં આત્મ સ્વરૂપ અને આત્મરસ પ્રગટતા નથી. તેમાં ન તો આત્મ સ્વરૂપ પ્રગટ થાય છે, અનુભવરૂપ થાય છે, કે ન તો આત્માનો ચૈતન્યનો રસ એમાં આવે છે. એ વાત કરતાં, ચૈતન્યની વાત કરતાં ચૈતન્યનો રસ ન આવે, અધ્યાત્મ રસ ન આવે તો એને એ વાંચન છે એ નુકસાનનું કારણ થાય છે, લાભનું કારણ થતું નથી. તેથી અજ્ઞાનીનો ઉપદેશ દેશનાલબ્ધિમાં નિમિત્ત થતો નથી, અર્થાત તે ઉપદેશ સાંભળનારને પરિણમવાની કદી સંભાવના નથી. એટલે આ તો એક સિદ્ધાંત છે આગમનો કે દેશના લબ્ધિમાં માત્ર જ્ઞાનીનો ઉપદેશ નિમિત્ત થાય છે, અજ્ઞાનીનો ઉપદેશ કદી નિમિત્ત થતો નથી. કોઈ તર્ક કરી શકે કે વાત તેની તે છે, જ્ઞાની પણ સમયસારમાંથી ઉપદેશ દે છે, સમયસાર વાંચીને ઉપદેશ દે છે, જ્ઞાની પણ સમયસાર વાંચીને ઉપદેશ દે છે. કોઈ વાર તો જ્ઞાની કરતા અજ્ઞાનીનો ઉઘાડ ઘણો હોય તો બહુ સારું સમજાવે કે અહીંયા આવી વિવિક્ષા છે, આવી અપેક્ષા છે, તો આનો જ ઉપદેશ દેશના લબ્ધિમાં નિમિત્ત થાય ને આનો કેમ નહીં? કે જે રસ જ્ઞાનીને આવે છે તે રસ અજ્ઞાનીને આવતો નથી. દેશના લબ્ધિ ક્યારે મળે છે? દેશના લબ્ધિ ક્યારે પ્રાપ્ત થાય છે? દેશના લબ્ધિ જે અધ્યાત્મનો વિષય છે એનો રસ આવે છે ત્યારે. રસ ઉપજવાનું એવું નિમિત્ત છે કે કહેનારને રસ ઉપજે તો જ સાંભળનારને રસ ઉપજે, કહેનારને જે જાતનો રસ હોય એવો સાંભળનારને રસ આવે. શું આમાં છે? જો કહેનાર શુષ્ક જ્ઞાની હોય, શુષ્ક અધ્યાત્મી હોય તો સાંભળનારને રસ ક્યારે આવે? કે એ પોતે પણ શુષ્ક હોય તો બંનેની શુષ્કતાને શુષ્કતાને મેળ છે તો એ કહેનારને એના વિષયનો રસ છે અને સાંભળનારને પણ એની વિષયનો રસ છે. કહેનારને અધ્યાત્મનો રસ હોય તો સાંભળનારને પણ અધ્યાત્મનો રસ ઉપજે, અને સાંભળનારને અધ્યાત્મનો રસ ઉપજે છે તો એને ત્યાં દેશનાલબ્ધિ પ્રાપ્ત થાય છે. એટલે એ પ્રકાર શુષ્કતામાં આવનાર જીવને ન હોય તો એની દેશના ભલે સ્વચ્છ ઉઘાડમાં ગમે એટલી સ્પષ્ટતા આવતી હોય પણ એ સ્પષ્ટતા દેશનાલબ્ધિમાં નિમિત્ત નથી થતી. બહારથી એમ લાગે કે આના કરતા આની વાત સ્પષ્ટ છે, છતાં એ દેશનાલબ્ધિમાં નિમિત્ત નથી થતી. કેમ કે એમાં એનો રસ હોતો નથી. અહીંયા એ પોઈન્ટથી વાત ચાલે છે કે અપરિણામી રહીને ઉપદેશ કરે છે તેમાં આત્મ સ્વરૂપ અને આત્મરસ પ્રગટતા નથી, તેથી અજ્ઞાનીનો ઉપદેશ દેશના લબ્ધિમાં નિમિત્ત થતો નથી. આ રસ નથી માટે નિમિત્ત થતો નથી, કેમ કે અહીંયા રસ નથી તો સામે એ રસ નહીં ઉપજે. આ એક કુદરતી નિમિત્ત નૈમિતિક સંબંધ છે. જેને જે રસ હોય એને સામે સામે એ રસ ઉપજવામાં નિમિત્ત થાય, પણ જેને જે રસ ન હોય એને એ રસ ઉપજવામાં નિમિત્ત થાય એવું કદી બને નહીં. આ સિદ્ધાંત છે. એટલે શુષ્ક પરિણમન વાળો જીવ અધ્યાત્મ શાસ્ત્રમાં છે તો પણ એને અધ્યાત્મ રસ નહીં હોવાને લીધે શ્રોતાને પણ અધ્યાત્મ રસ ઉપજવાનું કારણ થતું નથી. અને અધ્યાત્મ રસ વાળો જીવની ભાષાનો યોગ ભલે એવો ન હોય વક્તાપણાનો, તો પણ અધ્યાત્મ રસને લઈને શ્રોતાને અધ્યાત્મ રસ ઉપજાવી શકે છે, ઉપજવામાં નિમિત્ત થાય છે, જો શ્રોતાની પાત્રતા હોય તો. પાત્રતા ન હોય ને રસ ના આવે તો બીજો વિષય છે. તેથી ઉપદેશ સાંભળનારને કદી પરિણમવાની સંભાવના થતી નથી. તેથી યથાર્થ જ્ઞાન થયા પહેલા જે જીવને ઉપદેશ કાર્ય કરવું પડતું હોય એટલા માટે લખ્યું છે કે કરવું પડતું હોય એટલે એને ઉદયવશ કરવું પડતું હોય એવો સમાજમાંથી લોકોમાંથી આગ્રહ થતો હતો. નહીં તમે તો અમને સમજાવો, તમે તો વાંચો, કોઈ વાંચનાર નથી, તમે કંઈ વાંચી શકો એવા છો, જેવું ફાવે એવું આપણે બધા વિચારણા કરશું, સાથે બેસું, આમ સમવિચાર હોય તો, અને એને એ રીતે વાંચન કરવાનો પ્રસંગ હોય તો એમાં એને આગ્રહ હોવાનો તો પ્રશ્ન રહેતો નથી કે કેમ મારું વાંચન ગોઠવાતું નથી, હું વાંચનકાર છું, વાંચનકાર છું ને મને કેમ સ્થાન ન આપ્યું વાંચન કરવા માટે. એ આગ્રહ કદી જ્ઞાની તો રાખે નહીં, પણ યોગ્ય મુમુક્ષુ હોય તો એને રાખે. યોગ્યતાવાન મુમુક્ષુ હોય તો એવો આગ્રહ એ રાખે નહીં, કેમ કે એ તો એને માથે આવી પડેલી ચીજ છે તો એને એ નિભાવી લેવી પડે કે ઠીક છે આ માથે આવી પડેલી વાત છે તો સંભાળીને ચાલો, ક્યાંય ભૂલથી પણ દોષમાં ન આવો, અત્યંત જાગૃતિ રાખીને ચાલો, ગંભીર સ્થાન છે આ, ગંભીર વિષય છે આ, એમ સમજીને એ ચાલે. એના બદલે જો એ આગ્રહ રાખે તો એને એ વાત એને ખરેખર નુકસાનનું જ કારણ થાય, લાભનું કારણ કોઈ કદી હોઈ શકે નહીં. એટલે એવા જીવને ઉપદેશ કાર્ય કરવું પડતું હોય એટલે કે ઉપદેશ આપવાનો તેને આગ્રહ હોય નહીં તો પણ ઉદયયુગે તે કાર્ય કરવું પડતું હોય તો અંદરમાં ખટક સાથે કરવું પડે કે આ ક્યાં ઉપાધિ માથે આવી. આપણે તો આ ઉપાધિમાં બને ત્યાં સુધી જવું નથી, છતાં જવું પડે તો એની અંદર ખટક રહે કે અરે જ્ઞાન પ્રગટ થયું નથી એ પહેલા આ ક્યાં ઉદય આવ્યો, આ ક્યાં કરવું પડે છે, એમ એની અંદરમાં ખટક હોય તો એ અનેક પ્રકારના વિપર્યાસમાંથી બચે છે. તેવા વિચારવાન મુમુક્ષુ જીવ सत्पुरुष ना गुणगान ने सत्पुरुष प्रत्ये प्रमोद भावना वधवाना हेतु थी उपदेश करे छे। त्यारे एवा जीव ने जारे उपदेश करवानो प्रसंग होय तो ए उपदेश नो मुख्य विषय पाछो शुं रहे छे अहींया नाखू छे थोड़ो कि एवा विचारवान जीव ने सत्पुरुष नो गुणगान करवानो प्रसंग विशेष बने छे અને સત્પુરુષ પ્રત્યેને વિશેષ વિશેષ પ્રમોદ ભાવ આવે એ બીજાને પણ સત્પુરુષ પ્રત્યે પ્રમોદ ભાવ વધે એવા કારણ રૂપે વાત કરે છે, એવી વાતો કરે છે કે જે સાંભળનારને પણ સત્પુરુષ પ્રત્યે પ્રમોદ ભાવના વધે, સત્પુરુષ પ્રત્યેના ગુણગાનની ભાવના વધે। એનો આ વિષય ઉપર તો નીચે 670 નામ પત્રાંકનો આધાર આપ્યો છે શ્રીમદજીના સત્પુરુષ પ્રત્યે પ્રમોદ ભાવના વધવાના હેતુથી તે ઉપદેશ કરે છે કે જેથી કરીને સાંભળનાર જીવોને સત્પુરુષોના વચનને ગ્રહણ કરવાની આત્મવૃત્તિ થાય। એટલે કે સત્પુરુષોના વચનોને કોણ ગ્રહણ કરી શકે આત્મવૃત્તિ એ કે જેને સત્પુરુષ પ્રત્યે અત્યંત બહુમાન આવે તે એવું સત્પુરુષ પ્રત્યે બહુમાન આવવાની પરિસ્થિતિ શ્રોતાઓમાં ઉત્પન્ન કરે તો એને એ સત્પુરુષના વચનો ગ્રહણ થવાની પરિસ્થિતિ એટલે લાયકાત ઊભી થાય। નહીંતર સત્પુરુષના વચન તો બધાને વાંચવા મળે છે પણ જેને એ સત્પુરુષ પ્રત્યે અત્યંત બહુમાન નથી એને એ સત્પુરુષના વચનનું ગ્રહણ આત્મવૃત્તિએ થતું નથી। અનાત્મવૃત્તિએ થાય તો એ ધારણાનો વિષય થાય, માત્ર યાદદાસનો વિષય થઈ જાય, ભણતરનો વિષય થઈ જાય, ઉઘાડનો વિષય થઈ જાય, આત્મવૃત્તિ એની અંદર હોતી નથી। એ સમજી લીધું છે કે સાંભળનાર જીવોને સત્પુરુષોના વચનને ગ્રહણ કરવાની આત્મવૃત્તિ થાય, આત્મવૃત્તિએ કરીને એ ગ્રહણ કરે છે અને આત્મવૃત્તિએ ગ્રહણ કરેલું તો નહીં ગ્રહણ કરવા બરાબર જ છે। અને સત્પુરુષના પ્રત્યક્ષ સમાગમની ભાવના અને આકાંક્ષા થાય એ સત્પુરુષના ગુણગાન સત્પુરુષનો મહિમા એવી રીતે થાય કે એને સાંભળનારને એમ થાય કે આવા કોઈ સત્પુરુષ ક્યાંય વિદ્યમાન હોય આત્મજ્ઞાની તો એ સજીવન મૂર્તિનો અથવા સત્પુરુષ એનો અર્થ કે જેને સત પ્રગટ થયું છે, પ્રગટ સત જ્યાં છે તેનો હું સત્સમાગમ કરું અને એ પ્રકારની એને આકાંક્ષા એટલે ઉત્તેજિત વૃત્તિ થાય છે। એ પ્રકાર એના વાંચનનો મુખ્ય પ્રકાર હોવો જોઈએ એમ અહીંયા લીધું છે। આ તો સત્પુરુષને સંભાળીને સત્પુરુષના ગુણગાન કરીને અને શાસ્ત્રની મોટી મોટી જેને કહીએ કે એવી શબ્દજાળની અંદર વિદવત્તા ભરી શબ્દજાળ હોય કે ભાષણના એની શૈલીનો એક એવો પ્રકાર હોય કે જે એમ લાગે કે બહુ સારું વક્તવ્ય આવે છે એથી કાંઈ એ આત્મજ્ઞાનના અભાવમાં એ પ્રવૃત્તિ આત્માને લાભનું કારણ નથી થતી બલકે નુકસાનનું કારણ થાય છે। આત્મજ્ઞાનનો અભાવ છે ત્યાં તો એના વાંચનનો મુખ્ય વિષય આ હોવો જોઈએ એ વાત શ્રીમદજીએ 670 પત્રની અંદર કોઈ મુમુક્ષુને લખી છે, ખાસ કરીને દેવકરણજીને આ વાત લખી હોય એવું લાગે છે। 670 છે ને કેમ કે એમને દેવકરણજીને પ્રવચન કરવાનો વિશેષ પ્રસંગ હતો ઉદયમાં, બધા બીજા સાધુઓમાં એમને તો 670 જોવાને પાછો કોને લખીશ હોવા જોઈએ દેવકરણ વિષયને જોતા કોણ છે નામ જ નથી, કોઈ કોઈ જગ્યાએ લોકોએ નામ છુપાયું છે કેમકે એવી વ્યક્તિગત વાત કરી હોય તો સામા માણસને થોડુંક નીચા પાડવા જેવું કે એવું કોઈ પ્રવૃત્તિ લાગે કે આ તો એની હીનતા દેખાશે છોડી દીધું છે। કોઈ સાધુને લલ્લું છે કે દેવકરણ જે બેમાંથી એક હોવા જોઈએ વિશેષ
શિષ્યા